સામાન્યને જોનારી શુદ્ધ નિશ્ચય નહીં છે અને વિશેષને પર્યાયને જોનારી વ્યવહાર નહીં છે. ઉપરના બધા બોલો જે કયા એ વ્યવહાર નહીં જોવામાં આવે તો ચાર ગતિમાં ભ્રમણ પણ છે, જન્મ જરા મરણ પણ છે, રોગ અને શોક પણ છે, કુળ યોની જીવ સ્થાનો માર્ગના સ્થાનો બધું વ્યવહાર નહીં જોવામાં આવે. એટલે વ્યવહાર નહીંનો જે વિષય છે એ પર્યાયને વિષય કરે છે, પર્યાયનું જ્ઞાન કરાવે છે વ્યવહાર નહીં. તો વ્યવહાર નહીંથી જોવામાં આવે તો બધું છે, પણ અનાદિકાળથી જીવને વ્યવહારની વાત સાંભળી છે અને વ્યવહારનો પક્ષ એને કર્યો છે, પણ નિશ્ચયની વાત ખરેખર એને સાંભળી નથી, એને ખરેખર એને પક્ષ કર્યો નથી. એટલે આચાર્ય ભગવાનને કરુણા આવી કે જગતના જીવને મૂળ સ્વરૂપ આત્માનું બતાવો. એટલે ટીકાકાર કહે છે કે શુદ્ધ નિશ્ચય નહીં શરત કે ત્રિકાળ સામાન્ય સ્વભાવને વિષય કરનારું અંતર્મુખ જ્ઞાન એ નહીં જોવામાં આવે તો શુદ્ધ જીવને સમસ્ત સંસાર વિકારોનો સમુદાય નથી, એમ અહીં આ ગાથામાં કહ્યું છે. હવે એનો વિસ્તાર કરે છે. ગતિનું ભ્રમણ નથી એનું કારણ આપે છે. દ્રવ્ય કર્મ તથા ભાવ કર્મનો સ્વીકાર નહીં હોવાથી જીવને નારકત્વ, નારકપણું, તિરેજપણું, મનુષ્યપણું અને દેવત્વ સ્વરૂપ ચાર ગતિઓનું પરિભ્રમણ નથી. શુદ્ધ નિશ્ચય નહીં આત્માને દ્રવ્ય કર્મનો બંધ થયો છે અને દ્રવ્ય કર્મના જોડાતા ભાવ કર્મ પ્રગટ થાય છે જીવમાં, એ નિશ્ચયને સ્વીકાર કરતું નથી. વ્યવહાર નહીં એમ કહે છે કે દ્રવ્ય કર્મ છે, બંધ છે, ઉદય છે, ભાવ કર્મ થાય છે. ત્યારે બીજું પડખું સામાન્ય પડખું એને પ્રસિદ્ધ કરનાર જે નિશ્ચય નહીં ઈ એમ કે છે કે હું એ વાતનો સ્વીકાર કરતી નથી, કેમ કે મારી દ્રષ્ટિમાં દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ જીવમાં દેખાતા જ નથી ને, એમ તો તે અપેક્ષા એ પરિભ્રમણ પણ નથી. હવે આગળ નિત્ય શુદ્ધ એક અનિત્ય શુદ્ધ પર્યાય થાય અને દ્રવ્ય છે એ નિત્ય શુદ્ધ. અત્યારે શુદ્ધ ભાવ અધિકાર ચાલે છે, દ્રવ્ય દ્રષ્ટિનો અધિકાર. નિત્ય શુદ્ધ ચિદાનંદ ચિદ ને આનંદ જ્ઞાન ને આનંદ રૂપ કારણ પરમાત્મા સ્વરૂપ જીવને દ્રવ્ય કર્મ તથા ભાવ કર્મના ગ્રહણને યોગ્ય વિભાવ પરિણતિનો અભાવ હોવાથી જન્મ જરા મરણ રોગ અને શોક નથી. દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ પ્રગટ થાય એને યોગ જે વિભાવ પરિણતિ જીવમાં થાય એવું કોઈ એનો એમાં અભાવ હોવાથી વસ્તુમાં દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ ન હોય એનો અભાવ હોવાથી કારણનો અભાવ હોવાથી કાર્યનો પણ અભાવ છે. દ્રવ્ય કર્મ ને ભાવ કર્મનો અભાવ છે તેથી એના કાર્યમાં થતા જન્મ જરા મરણ રોગ અને શોક એ પણ નથી, એનો પણ અભાવ છે સ્વભાવમાં. ચતુર્ગતિ ચાર ગતિના જીવોના કુળ તથા યોનિના ભેદ જીવમાં નથી એમ હવે કહેવામાં આવે છે. તે આ પ્રમાણે પહેલા કુળની વાત કરે છે પછી યોનિની વાત કરે છે. પૃથ્વી કાયિક જીવોના 22 લાખ કરોડ કુળ છે, અપકાયિક જીવોના 7 લાખ કરોડ કુળ છે, તેજ કાયિક આયકેન્દ્રિય જીવોના 3 લાખ કરોડ કુળ છે, વાયુ કાયિક જીવોના 7 લાખ કરોડ કુળ છે, વનસ્પતિ કાયિક જીવોના 28 લાખ કરોડ કુળ છે. આ બધી એકેન્દ્રીયની વાત કરી. હવે બે ઇન્દ્રી દ્વિઇન્દ્રિય જીવોના 7 લાખ કરોડ કુળ છે, ત્રિઇન્દ્રિય જીવોના 8 લાખ કરોડ કુળ છે, ચતુર્ઇન્દ્રિય જીવોના 9 લાખ કરોડ કુળ છે, પંચેન્દ્રિય જીવોને વિશે જળચર જીવોના 12.5 લાખ કરોડ કુળ છે, ખેચર એટલે ઉડે, જળચર એટલે પાણીમાં થાય, ખેચર એટલે ઉડતા જીવોના 12 લાખ કરોડ કુળ છે, 4 પગવાળા જીવોના 10 લાખ કરોડ કુળ છે, સર્પ આદિ પેટે ચાલનારા જીવોના 9 લાખ કરોડ કુળ છે, નારકોના 25 લાખ કરોડ કુળ છે, મનુષ્યોના 12 લાખ કરોડ કુળ છે અને દેવોના 26 લાખ કરોડ કુળ છે. બધા થઈને 97,00,000 crore કુળ છે. પૃથ્વી કાય જીવોના 7,00,000 યોનિમુખ છે. યોનિમુખ એટલે જીવના ઉપજવાના સ્થાનો, જન્મનું સ્થાન. અપકાયિક જીવોના 7,00,000 યોનિમુખ છે. તેજ કાયિક જીવોના 7,00,000 યોનિમુખ છે. વાયુ કાયિક જીવોના 7,00,000 યોનિમુખ. નિત્ય નિવોધી જીવોના 7,00,000 યોનિમુખ છે. ચતુર્ગતિ ચાર ગતિમાં ભ્રમણ કરનારા અર્થાત ઇતર નિગોધી જીવોના 7,00,000 યોનિમુખ છે. એક છે નિત્ય નિગોધ. નિત્ય નિગોધમાં અત્યાર સુધીમાં અનંતા જીવો નિત્ય નિગોધમાં છે, જે અત્યાર સુધીમાં એ ત્રસરાશિમાં આવ્યા જ નથી. હજી ખાણમાં ને ખાણમાં દુઃખી થઈ રહ્યા છે. અનંતો કાળ ગયો, ભૂતકાળ અનંતો ગયો. અત્યાર સુધી એટલા અનંતા જીવો છે કે એને બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય થવાનો કોઈ પ્રસંગ આવ્યો નથી. એવો આપણા આત્માનો અપરાધ કરી રહ્યા છે. એ અપરાધ કરીને એવા પાપના પરિણામ થાય છે એની દશામાં કે શુભભાવ પણ આવતો નથી કે જે બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિયમાં આવે. બરાબર એ અશુભ ભાવ વખતે જ એનું આયુષ બંધાય. શુભ ભાવ આવી જાય છે પણ એ વખતે આયુષ બંધાતું નથી. તો એ પાપના પરિણામ વખતે આયુષ બંધાય તો એમાં ને એમાં એ જન્મે છે. 18 વાર જન્મે અને 18 વાર મરે એક શ્વાસના ઉશ્વાસમાં. પણ એવા અનંતા જેવો છે કે અત્યાર સુધી હજી મનુષ્ય તો શું પણ બે ઇન્દ્રિય થયો નથી, એક ઇન્દ્રિય હા નથી થયો. સમજીએ એનું નામ નિત્ય નિગોધ કહેવાય. અને ઇતર નિગોધ એટલે ઇતર નિગોધ એમાંથી નીકળી અને ચાર ગતિમાં ભ્રમણ કરી કાં તો જાય મોક્ષમાં અને કાં જોઈ નિગોધમાં. એટલે પાછો જે ફરીને ગયો તો એનું નામ ઇતર નિગોધ. પાછો ગયેલો અંદરમાં ફરીને જાય તો એનું નામ ઇતર નિગોધ થઈ ગયું. એવા બે પ્રકારના જીવો અત્યારે એમાં હોય, નિત્ય નિગોધિયા પણ છે અને ચાર ગતિના પરિભ્રમણ કરીને પાછા અંદરમાં ગયેલા પણ અનંતા છે. અનંતા હા એને નીકળવાનો ચાન્સીસ ખરો. ઓલા લોકો હજી નીકળ્યા નથી, એમાંથી કોક નીકળે. 608 નીકળે ફક્ત. 6 મહિના ને 8 સમયમાં એ નિગોધની ખાણમાંથી 608 જીવ નીકળે અને 608 સિદ્ધ ગતિમાં જાય. એટલા જ જીવ નીકળી શકે. ઇતર નિગોધી જીવોના 7,00,000 યોનિમુખ છે. વનસ્પતિ કાયિક જીવોના 10,00,000 યોનિમુખ છે. દ્વિઇન્દ્રિય જીવોના 2,00,000 યોનિમુખ છે. ત્રિઇન્દ્રિય જીવોના 2,00,000 યોનિમુખ છે. ચતુરિંદ્રિયોના 2,00,000 યોનિમુખ. દેવોના 4,00,000 યોનિમુખ. નારકોના 4,00,000 યોનિમુખ. તિર્યન જીવોના 4,00,000 યોનિમુખ છે. મનુષ્યોના 14,00,000 યોનિમુખ છે. બધા થઈને 84,00,000 યોની. ચાર ગતિ અને 84,00,000 યોની જે કહેવાય ઓલું કુળ. કુળ એટલે અમુક કુળના નહીં કે આ કુળમાં જન્મે છે, આ કુળમાં જન્મે છે, આ કુળમાં જન્મે છે, આ કુળમાં જન્મે છે, એવા ઊંચા નીચા કુળની સ્થિતિ એ અપેક્ષા કુળ એમ. અને આ યોનિમુખ એમાં જન્મવાના સ્થળ.
આપણે નિગોધમાંથી 608 મોક્ષે જાય છે એટલા જ નીકળે. એકેન્દ્રી બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિય પાંચ ઇન્દ્રિયમાં જેટલા જીવ છે એટલા જ રહીએ.
એ નિગોધિયા જીવ, નિગોધિયા જીવ જે છે એ એટલા લે એટલા રીએ પણ એમાંથી 608 નીકળે ફક્ત. બસ 608 એ બહાર નીકળે. હવે એ 608 નીકળ્યા જ કરે, 608 નીકળ્યા જ કરે. એમાં ચાર ગતિમાં ભ્રમણ કરતા કરતા કોક મોક્ષમાં વહે જાય 608. અને બાકી પાછા ફરીથી જો એને સમ્યક દર્શન પ્રાપ્ત ન કર્યું તો દુઃખની ખાડીમાં વહે જાય. ઘોર દુઃખ, અપાર દુઃખ, કોઈ દરિયો દુઃખ નો. હા એ તો એટલા એટલા, કેમ કે ઓલા તો 608 એમ જ. 608 ઘટે તો 608 વધે, એ સંખ્યા એટલી એટલી. એટલા એટલા બસ. સૂક્ષ્મ એકેન્દ્રીય પર્યાપ્ત અને અપર્યાપ્ત. જો આપણે 14 પર્યાપ્ત ની વાત આવી હતી ને, 7 દૂધ 14 એનો ખુલાસો. સૂક્ષ્મ એકેન્દ્રીય પર્યાપ્ત ના પર્યાપ્ત. એકેન્દ્રીય જીવ છે એ સૂક્ષ્મ છે. એક એ સૂક્ષ્મ એકેન્દ્રીય ના એક પર્યાપ્ત એટલે શરીર પૂરું થાય, અને બીજો અપર્યાપ્ત, શરીર પુરુથી આવીને ચવી જાય. સ્થૂળ એકેન્દ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, જો એકેન્દ્રિય બે પ્રકારના થયા, એક સૂક્ષ્મ અને એક સ્થૂળ. એટલે ઓલા આપણે એકેન્દ્રિયનું એક ગણ્યું હતું ને, એ એકેન્દ્રિય બે થઈ ગયા, એટલે 7 × 14 નો મેળ થઈ ગયો. એમ ભાઈ નો પ્રશ્ન હતો ને, બરાબર. આ પ્રશ્નો જવાબ, એકેન્દ્રિયના બે પ્રકાર આવ્યા. આપણે એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય એમ 5 ગણ્યા હતા, પણ એકેન્દ્રિયના બે ગણવા જોઈએ, એક સૂક્ષ્મ એકેન્દ્રિય અને એક સ્થૂળ એકેન્દ્રિય, બરાબર છે. પછી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય, પછી સંઘની અસંઘની એમ લેવાય તો થઈ જાય. દ્વિ ઇન્દ્રિય પર્યાપ્ત ન પર્યાપ્ત, 3 ઇન્દ્રિય પર્યાપ્ત ન પર્યાપ્ત, 4 ઇન્દ્રિય પર્યાપ્ત ન પર્યાપ્ત, અસંઘની 5 ઇન્દ્રિય પર્યાપ્ત ન પર્યાપ્ત, સંઘની 5 ઇન્દ્રિય પર્યાપ્ત ન પર્યાપ્ત, એવા ભેદો વાળા 14 સ્થાનો છે. હવે કહે છે, એક માર્ગના સ્થાન, ગતિ ઇન્દ્રિય કાય યોગ વેદ કષાય જ્ઞાન સંયમ દર્શન લેશા ભવ્યત્વ ભવ્યત્વ સમ્યક્ત્વ સંગીત્વ આહાર, એવા ભેદ સ્વરૂપ 14 માર્ગના. એ 14 માર્ગના સ્થાનના પાછા ભેદ હોય. ગતિ 4 પ્રકારની, ઇન્દ્રિય 5 પ્રકારની, કાયા કાય છે એ 3, મન વચન ને મન મન કાય વચન કાય ને કાય કેટલા પ્રકારની છે, યોગ વેદ સ્ત્રી વેદ પુરુષ વેદ કષાય 4, જ્ઞાન જ્ઞાન માર્ગના સંયમ માર્ગના દર્શન લેશા ભવિત્વ ભવિત્વ સમ્યકમાં મિથ્યાત્વ 6 આવી ગયા, સંઘની સંઘની અસંઘની આહાર આહાર ને અનારક, એવા 14 ભેદો માર્ગના સ્થાનના છે, કે આમાં પ્રવેશિકામાં બધો વિસ્તાર છે. આ બધા ઉપરના જે બધા કયા તે વ્યવહાર નહીં, જીવમાં છે, જીવના છે, પર્યાયમાં આ બધા ભેદો છે, જે અન્ય મત બિલકુલ સ્વીકારતું નથી એમ નથી. જૈન મત વ્યવહાર નહીં, વ્યવહાર નહીં નો વિષય છે ખરો, સત્યાર છે, પણ આ બધા તે ભગવાન પરમાત્માને, જો નિગોદનો જીવ આવી ગયો આમાં, નિગોદનો જીવ પણ ભગવાન પરમાત્મા છે. આ બધા તે ભગવાન પરમાત્માને, જેમ 72 ગાથામાં બધાને ભગવાન કહીને બોલાવ્યા, એમ 42 ગાથામાં નિશ્ચયને બધા ભગવાન છે, તે ભગવાન પરમાત્માને શુદ્ધ નિશ્ચયના બળે, શુદ્ધ નિશ્ચયને એ નથી એમ ભગવાન સૂત્રકર્તાનો અભિપ્રાય છે. એટલે કુંદકુંદ આચાર્ય ભગવાનનો આ પ્રકારે અભિપ્રાય છે. જો એનામાં નિશ્ચય નહીં પ્રગટ નથી થઈ નિગોદ્યા જીવમાં, પણ જેને નિશ્ચય નહીં પ્રગટ થઈ ગઈ છે, એવા સર્વજ્ઞ ભગવાન નિશ્ચયનીના સ્વરૂપને જાણે છે, તે આમ જુએ છે કે એનો પણ જે સામાન્ય સ્વભાવ છે, કે જે નિશ્ચયનો વિષય છે, એ ભગવાન આત્મામાં ઉપરના કોઈ ભેદ નથી. એટલે નિશ્ચય નહીં છે ને, એ વ્યવહાર નહીંનો નિષેધ કરે છે. વ્યવહાર નહીં કહે છે કે આ બધા ભેદો જીવના છે, નિશ્ચય નહીં કહે છે કે તેમાંનો કોઈ પણ જીવનો નથી. એ શ્યાદવાદી અનેકાંત, એનું નામ અનેકાંત છે. અસ્થિ નાસ્તિ ભાઈ, નિશ્ચય નહીં જ બળવાન છે. નિશ્ચય નહીં તમને પક્ષાતિક્રાંત કરાવી દેશે. પ્રમાણ જ્ઞાનમાં કે વ્યવહાર નહીંના વિષયમાં પક્ષાતિક્રાંત કરવાની શક્તિ જ નથી. વ્યવહાર નહીંમાં તો નથી જ, પણ પ્રમાણ જ્ઞાનમાં પક્ષાતિક્રાંત ન થાય, પ્રમાણનો પક્ષ રહી જાય તો પ્રમાણ જ્ઞાનમાં પણ વ્યવહારનો નિષેધ કરવાની તાકાત નથી. માટે પ્રમાણ જ્ઞાન પૂજ્ય નથી, પણ નિશ્ચય નહીં પૂજ્ય છે. કેમ કે એ વ્યવહારનો નિષેધ કરી પક્ષાતિક્રાંત કરાવી અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ કરાવીને પછી ચાલી જાય છે. નિશ્ચય નહીં, નિશ્ચય નહીં વિકલ્પાત્મક છે. વિકલ્પાત્મક નિશ્ચયમાં નહીંમાં તમે વિચાર્યું કે મારો સ્વભાવ આવો છે, આવો નથી, સમજી ગયા. હવે એવું જે સિદ્ધાંત તમને બળવાન થઈ ગયું, કોઈ અપૂર્વ પક્ષ આવી ગયો, તો એ સવિકલ્પ નિશ્ચયની દ્વારા વ્યવહારનો નિષેધ કર્યો કે આ કોઈ ભેદ મારામાં નથી, હું તો ત્રિકાળ ભગવાન પરમાત્મા પરિપૂર્ણ સામાન્ય દ્રવ્ય સ્વભાવ મારો છે. એમ જો અંદર શ્રદ્ધા અને શ્રદ્ધાપૂર્વક જ્ઞાન એવો એક નિશ્ચયની નો પક્ષ જો આવી ગયો, તો કહે છે કે એ નિશ્ચયનીમાં એવી તાકાત છે, નિર્ણયમાં હજી સવિકલ્પ છે, અનુભવ નથી થયો, પણ એવી એનામાં તાકાત છે કે તમને પક્ષાધિકરણ કરાવી દેશે, એવી એનામાં તાકાત છે. અનુભવ થયો એટલે નિશ્ચય નહીં વહી ગઈ. પછી નયો, એમ કે નયો ક્યાં ગઈ ખબર નથી, પ્રમાણ ક્યાં ગયું એ અસ્ત પામ્યું છે, બધું અસ્ત થયું. નિક્ષેપ ક્યાં ચાલ્યો જાય ખબર નથી. એ બધા વિકલ્પો નયના વિકલ્પ છૂટી જાય, અનુભવ પ્રત્યક્ષ થઈ જાય. બોલું બોલું, આપણે ગુરુદેવનું આવ્યું છે ને પરમાગમ સાર, લાવો તો. આ પરમાગમ સાર છે ગુરુદેવના વચનામૃત, એમાં 601 નંબરનો પોઈન્ટ છે. બીજામાં પણ આવી ગયું છે એક બે વાર, પણ મને યાદ નથી નંબર, આ યાદ છે. પ્રશ્ન: શુદ્ધ નયનો પક્ષ એટલે શું? નિશ્ચય નયનો પક્ષ આવ્યો એટલે શું? એનો અર્થ શું? એનો ઉત્તર: શુદ્ધનીનો પક્ષ એટલે એને શુદ્ધાત્માની રૂચિ થઈ છે, અનુભવ હજી નથી થયો, પણ રૂચિ એવી થઈ છે તેથી જીવ અનુભવ કરે જ. એવી રૂચિ જુદી જાતની, પણ એમાં કોઈ બચાવ કરે ન હોય ને માની લે કે મને પક્ષ આવી ગયો તો એમ નહીં, તો એ બરાબર નથી. પણ કેવળી એ જીવને એમ જાણે છે, કેવળી પરમાત્મા, કે આ જીવની રૂચિ એવી છે કે તે અનુભવ કરશે જ. તે જીવને જ્ઞાયકનું જોર વીર્યમાં વર્તે છે. જે શુદ્ધનયનો પક્ષ આવ્યો એનું પ્રમાણ શું? કે એને પોતાને જ્ઞાયકનો જોર વર્તે છે, એને પર્યાયનું વ્યવહારનું એને જોર જ નથી. વ્યવહાર નયનો વિષય છે ખરો એમ જાણે છે, પણ એ આત્મા પણ છે એમ ન જાણે એમ, અને શુદ્ધ આત્મામાં એ છે એમ પણ ન જાણે. શુદ્ધ આત્મા તો જ્ઞાયક ભાવ ચાલુ રહીએ, એવી એક રૂચિપૂર્વક કોઈ અપૂર્વ નિર્ણય થઈ ગયો હોય અને એવી એક પરિણતિ ચાલુ થાય. સમજી ગયા? જેમ સમ્યક દર્શન થતા અપ્રતિહત સમ્યક દર્શન થયું તો કેવળ જ્ઞાન લીધે છૂટકો, એ પડે નહીં. અપ્રતિહત ભાવે ઉપડેલો જીવ સમ્યક દ્રષ્ટિ, એમ આ એક અપ્રતિહત ભાવ ઉપાડ થાય અંદરમાં, કે એ અલ્પકાળમાં જેને સમ્યક દર્શન થાય થાય ને થાય જ, એવો એક નિશ્ચય નહીં નો પક્ષ જીવને આવે છે. હું આવો જ છું, દેવ આવે તો ડગે નહીં, અને વ્યવહારના શાસ્ત્રો વાંચે કે જીવ આવો છે, જીવ આવો છે, જીવ આવો છે, જીવ આવો છે, એમ વ્યવહારની ના સ્વીકાર ન કરે તો મિથ્યા દ્રષ્ટિ, એમ એમ આવે પણ ઓલો ડગે નહીં. જ્ઞાન થઈ ગયું છે, જ્ઞાન કરીને નિષેધ કર્યો છે ને. જ્ઞાન ચાર ગતિ છે, દુઃખદાયક છે. હવે કે છે કે એ મારું સ્વરૂપ નથી, મારા સ્વરૂપમાં નથી, જાણીને નિષેધ કર્યો છે. આને જાણીને આનો નિષેધ કરે છે, હા, આના ઉપર પગ રાખી અને નિષેધ કરે છે. અધરથી નિષેધ નથી કરતો, હું જ્ઞાયક છું ને, આ કોઈ ભાવ મારા સ્વભાવ નથી. આ છે ને વીરનું જ કામ છે, આ ઢીલા પોચા વીર્યવાળાનું કામ નથી, ધર્મની પ્રાપ્તિ કરી શકતો નથી. જેમ તીર્થંકર ક્ષત્રિય હોય તીર્થંકર થાય, ક્ષત્રિકુળમાં જન્મેલા એ તીર્થંકર પરમાત્મા બધા ક્ષત્રિકુળમાં ક્ષત્રિય વંશના હોય વીર્યવાન, એમ જે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું એ ઢીલા પોચાનું કામ નથી. હાય હાય આનો હું નિષેધ કરીશ તો એક નહીં દુભાઈ જશે, તો સર્વજ્ઞ ભગવાને તો વ્યવહાર નહીં કહી છે, એનો નિષેધ કેમ કરવો? આ ડરતો નથી, આ એવા સ્વભાવના બળથી ઉપડ્યો છે, મારામાં છે જ નહીં, એનું નામ નિશ્ચય નહીં છે. એવી રીતે આચાર્ય દેવ શ્રીમદ અમૃતચંદ્ર સૂર્ય શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં પણ કહ્યું છે, એટલે એ હવે વિષય પૂરો થઈ ગયો આપણો, એ બધા જીવોમાં નથી. બરાબર, હવે ગાથા 43 આપણે કળશ નથી લેતા એના પછી. નિર્દંડ ને નિર્દ્વંદ નિર્મમ ની શરીર નિરાગ છે, નિર્દોષ નિર્ભય નિરવલંબન આત્મા નિર્મૂઢ છે. આત્મા નિર્દંડ નીચે છે, દંડ રહિત મન વચન કાયાશ્રિત પ્રવર્તનથી આત્મા દંડાય છે, તે પ્રવર્તનને દંડ કહેવામાં આવે છે. એ દંડ આત્માને નથી. નિર્દ્વંદ નિર્મમ નિશરીર નિરાલમ નિરાગ નિર્દોષ નિર્મૂટ અને નિર્ભય છે આત્માઓ છે અને ખુલાસો કરે છે. અહીં આ ગાથામાં ખરેખર શુદ્ધ આત્માને જો ત્રિકાળી શુદ્ધ આત્મા છે એની વાત છે, પર્યાયમાં ભલે બધું હોય પણ દ્રવ્ય સ્વભાવમાં નથી કાંઈ. ખરેખર શુદ્ધ આત્માને સમસ્ત વિભાવનો અભાવ છે એમ કહ્યું છે. કોઈ પણ પ્રકારનો વિભાવ ભાવ ભગવાન આત્મામાં નથી એમ. મંદન વચનદન ને કાયદનને યોગ દ્રવ્ય કર્મો તથા ભાવ કર્મનો અભાવ હોવાથી, અભાવ થવાથી નહીં, અત્યારે પણ અભાવ જ છે. દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ આત્મામાં નથી. આ તો ત્રણેય કાળ એનો અભાવ જ છે, એમાં સદભાવ કોઈ દી ન થાય એમ. એમાં છે જ નહીં અને પર્યાયમાં છે. હવે પર્યાયમાં હોવાથી દ્રવ્ય કર્મ ને પર્યાય ભાવ કર્મ પર્યાયમાં થતો હોવાથી જાણે એ આત્મામાં છે, છે આશ્રવમાં, છે આશ્રવના જીવ તત્વનું સ્વરૂપ એને માન્યું કે આત્મામાં. એ ભૂલ થઈ ગઈ, એમનામ પર્યાય દ્રષ્ટિ, એમનામ પર્યાય દ્રષ્ટિ કહેવાય. અભાવ હોવાથી આત્મા નિર્દંડ છે. નિશ્ચયથી પરમ પદાર્થ સિવાયના સમસ્ત પદાર્થ સમૂહનો અભાવ હોવાથી આત્મા નિર્દ્વંદ દ્વૈત રહિત છે. છયે દ્રવ્યો મારામાં નથી, હું તો એકલો છું એમ. કોઈ પદાર્થ મારામાં નથી, બે પણ મારામાં નથી, હું તો એક જ છું એમ. પ્રશસ્ત અપ્રશસ્ત સમસ્ત મોહરાગ દ્વેષનો શુભ ને અશુભ મોહરાગ દ્વેષનો અભાવ હોવાથી, જો મોહરાગ દ્વેષનો અભાવ છે ત્રણેય કાળ આત્મામાં થતા જ નથી. બિરાજમાન છે ચૈતન્ય મૂર્તિ, એમાં સદભાવ થાય છે અને પછી એમાંથી નીકળી જાય છે એમ નથી. એમાં એનો પ્રવેશ જ થયો નથી, એને જોડે જોડે છે. શુદ્ધ આત્માની જોડે જોડે અશુદ્ધતા છે હારે હારે, પણ હારે હારે હોવાથી કઈ આ એક રૂપિયા થઈ જાય. હા, અભાવ હોવાથી આત્મા નિર્મમ મમતા રહે છે. અત્યારે મમતા રહે છે, કોઈ પણ જીવ મમતા હોવો અત્યારે દેખાતો નથી. શુદ્ધાત્મા ત્રિકાળ નિશ્ચયથી અવધારિક વૈક્રિયક આહાર તેજસ અને કાર્બન નામના પાંચ શરીરનો સમૂહનો અભાવ હોવાથી આત્મા નિઃશરીર, આત્માને કોઈ શરીર લાગુ પડતું નથી. નિશ્ચયથી પરમાત્માને સ્પર્ધવીનું અવલંબન નહીં હોવાથી નિરાલંબન છે. આત્મા કર્મના ઉદયનું અવલંબન લેતો જ નથી, પરનું અવલંબન લે તો રાગદેશ થાય ને, પણ પરનું અવલંબન લેતો જ નથી, એનો સ્વભાવ જ નથી ને. અને એ અવલંબન લે છે એ પરનું, એ આત્મા નથી, એ આશ્રવ તત્વ છે. આશ્રવ અવલંબન લે અને સંવર તત્વ અવલંબન છોડે, પણ આત્મા તો અવલંબન લે પણ નહીં ને છોડે કોણ. નિરાલંબનો બોલ છે ને બહુ સારો છે. હું નિરાલંબી છું, કોઈ દી કોઈ કાળે હું પરનું અવલંબન લઉં એવો મારો સ્વભાવ નથી.
સ્વતંત્રતાનો પડકાર છે.
મિથ્યા તો વેદ રાગ દ્વેષ હાસ્ય રતિ અરતિ શોક ભય જુગુપ્સા ક્રોધ માન માયા ને લોભ નામના ચૌદ અભ્યંતર પરિગ્રહોનો અભાવ હોવાથી, ત્રણેય કાળ આ પરિગ્રહ અભ્યંતરમાં ચૌદ પ્રકારના છે, દસ પ્રકારના બાહ્ય પરિગ્રહ અને ચૌદ પ્રકારના અભ્યંતર પરિગ્રહ, ચોવીસ પ્રકારના પરિગ્રહ ભગવાને કયા. તો પર્યાયોમાં ભલે હોય પણ દ્રવ્ય સ્વભાવમાં આ પરિગ્રહ નથી. અભાવ હોવાથી આત્મા નિરાગ છે, આ નિરાગી તત્વ છે, રાગી થયો જ નથી. નિશ્ચયથી સમસ્ત પાપ મળ કલંકરૂપી કાદવને ધોઈ નાખવામાં સમર્થ, સહજ પરમ વિતરાગ સુખ સમુદ્રમાં મગ્ન ડૂબેલી લીન પ્રગટ સહજ અવસ્થા સ્વરૂપ, જે સહજ જ્ઞાન શરીર ત્રિકાળી, હો સહજ અવસ્થા એટલે ત્રિકાળી લાગુ પડે, ધ્રુવની અવસ્થા, ધ્રુવ ધ્રુવ એમ પર્યાય નહીં. પ્રગટ સહજ અવસ્થા સ્વરૂપ જે સહજ જ્ઞાન શરીર, આત્મા જ્ઞાન વાળો જ્ઞાન શરીર છે એને, આ દેહ એને નથી, તેના વડે પવિત્ર હોવાને લીધે ત્રણેય કાળ ભગવાન પવિત્ર છે, અપવિત્ર થયો જ નથી. અને અપવિત્ર જે થાય છે તે આત્મા નથી, પવિત્ર હોવાને લીધે આત્મા નિર્દોષ છે. આ હા, આત્મા દોષ આત્માએ કર્યો નથી ને, કઈ નહીં એ નિશ્ચય નહીં. નિશ્ચયનો વિષય શુદ્ધ ત્રિકાળ સામાન્ય આત્મા છે, એ તો એવો ને એવો પવિત્ર પરમાત્મા નિર્દોષ બિરાજમાન છે. એનું શ્રદ્ધા ને જ્ઞાન કર તો પર્યાય નો દોષ ટળી જાય, કેમ કે નિર્દોષ નું અવલંબન લેતા નિર્દોષ પર્યાય પ્રગટ. હા, એ સહજ નિશ્ચય નહીં થી સહજ જ્ઞાન દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમ વિતરાગ સુખ વગેરે અનેક પરમ ધર્મોના આધારભૂત નિજ પરમ તત્વને જાણવામાં સમર્થ હોવાથી આત્મા નિર્મૂઢ મૂળતા રહિત છે, અથવા સાદી અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાળા સદભૂત શુદ્ધ સદભૂત વ્યવહાર નહીંથી ત્રણ કાળના અને ત્રણ લોકના સ્થાવર જંગમ સ્વરૂપ સમસ્ત દ્રવ્યગુણ પર્યાયોને એક સમયે જાણવામાં સમર્થ સકળ વિમળ કેવળ જ્ઞાન રૂપે અવસ્થિત હોવાથી આત્મા નિર્મૂઢ છે. એક નિર્મૂઢ નો એક અર્થ કર્યો ત્રિકાળી દ્રવ્ય. ત્રિકાળી દ્રવ્ય તો નિર્મૂઢ છે બરાબર. હવે પર્યાય ની વાત કરે છે કે સાદી અનંત એટલે પર્યાય પ્રગટ થઈ તે અનંતકાળ રે કેવળ જ્ઞાનની. સાદી એટલે શરૂઆત થઈ અને અનંતકાળ રે તો સાદી અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાળા એ અતિન્દ્રિય છે જ્ઞાની, ઇન્દ્રિય જ્ઞાન એમાં નથી. શુદ્ધ સદભૂત વ્યવહાર નહીં થી જો આ વ્યવહાર નહીં, બોલો અસદભૂત વ્યવહારની તો યાદ જ નથી કરતા, પણ શુદ્ધ સદભૂત પરિપૂર્ણ વ્યવહાર નહીં થી એમ ત્રણ કાળના અને ત્રણ લોકના સ્થાવર જંગમ સ્વરૂપ સમત્ર વિગુણ પર્યાયોને એક સમયે જાણવામાં સમર્થ વ્યવહાર ને જાણે છે. આત્મા જે ત્રણ કાળ ત્રણ લોકના પદાર્થને જાણે છે, વ્યવહાર ને જાણે છે. નિશ્ચય ને તો એને જાણતો જ નથી, પોતાને જાણતા એ જણાય છે એ વ્યવહાર છે એમ. કેમ કે એમાં પરને જાણો ને આવ્યું ને, ખરેખર પોતાને જાણે છે, પણ જયારે પર જણાય છે એવું જ્ઞાન કરાવવું હોય ત્યારે એને વ્યવહાર કહેવાય એમ. નિશ્ચય પોતાને જાણે. સકળ વિમળ કેવળ જ્ઞાન રૂપે અવસ્થિત હોવાથી હવે એ નિશ્ચય નહીં એમ નિષેધ કરે છે કે મારો આત્મા જ મને જણાય છે, ત્રણ કાળ ત્રણ લોકના પદાર્થો મને જણાતા જ નથી, વ્યવહારથી છે એ નિષેધ કરે ત્યારે નિશ્ચય પ્રગટ થાય. જ્ઞાનની પર્યાયનો નિશ્ચય હોય હજી. ત્રિકાળી દ્રવ્યમાં તો સ્વને જાણવું નથી ને પરને જાણવું ક્રિયા જ નથી, એ તો ક્રિયાથી રહી જ છે. પર્યાયનો વ્યવહાર ને પર્યાયનો નિશ્ચય, પર્યાયનો વ્યવહાર કે ત્રણ કાળ ત્રણ લોકને જાણે એ જ્ઞાનની પર્યાય, એ પર્યાયનો વ્યવહાર થયો. અને પર્યાયનો નિશ્ચય પોતાના શુદ્ધાત્માને જાણે એ પર્યાયનો નિશ્ચય થયો. અને ત્રિકાળી દ્રવ્ય એ તો જાણવાની ક્રિયાથી શૂન્ય છે. એમ છે કે આમ મભમ કહીએ કે આત્મા લોકાલોકને વ્યવહાર નહીં જાણે છે અને આત્મા પોતાને જાણે છે તે નિશ્ચય નહીં, સમજી ગયા. પણ એ વ્યવહાર નહીં ને નિશ્ચય નહીં બે પર્યાયના વિશેષણ છે. બે પર્યાય છે જાણવાની ક્રિયા જેનામાં થાય. પરને જાણે છે એમ કેવું તે વ્યવહાર નહીં અને જ્ઞાનની પર્યાય સ્વને જાણે છે એમ કેવું તે નિશ્ચય નહીં. નિશ્ચય નહીં, હવે નિશ્ચય નહીં આત્મામાં નથી, આત્મા તો નિશ્ચયનો વિષય છે. નિષ્ક્રિય છે એટલે એમાં જાણવાની ક્રિયા, પોતાને જાણવાની ક્રિયા કે પરને જાણવાની ક્રિયા, એ ક્રિયાથી તો શૂન્ય છે. ત્યારે ત્યારે પરને જાણે છે માયું આ કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન પરને જાણે છે આવ્યું, તો ઈ શું કે એ જ્ઞાનની પર્યાયનો વ્યવહાર, જ્ઞાનની પર્યાયનો વ્યવહાર એમ કહ્યું ને. શુદ્ધ સદભૂત વ્યવહારથી એમ આમાં શબ્દો છે એના અર્થ કરીએ છીએ આપણે, ઘરની વાત નથી. કેવળ જ્ઞાનની પર્યાય લોકાલોકને જાણે છે એમ જે અહીંયા કહ્યું તે જ્ઞાનની પર્યાયનો વ્યવહાર કયો, શુદ્ધ સદભૂત વ્યવહાર કયો ને, વ્યવહારથી જાણે છે પરને બરાબર. હવે આપણે એમ લઈએ કે નિશ્ચયથી તો આ તે બોલો તો ને એટલે આયેલું કે નિશ્ચયથી તો આત્મા જણાય છે ને, નિશ્ચય નહીં તો. પણ એ નિશ્ચય નહીં જે જ્ઞાનની પર્યાય છે એ પોતાના શુદ્ધ આત્માને જાણે છે એમ જે કેવું તે નિશ્ચય નહીં છે. નિશ્ચય નહીં ખરી, પણ પર્યાયનો નિશ્ચય નહીં. અને એનો જે વિષય ધ્રુવ આત્મા છે એ તો સ્વને કે પરને જાણવાની ક્રિયાનો અભાવ છે, એ દ્રષ્ટિનો વિષય છે, એ દ્રષ્ટિનો વિષય આશ્રયભૂત તત્વ. પરિપૂર્ણ કેવળ જ્ઞાન થયું ને માટે શુદ્ધ સદ્ભુત કયો, પરિપૂર્ણ. અને સાધક નું જે જ્ઞાન છે ને એને અશુદ્ધ સદ્ભુત કહેવાય, અપૂર્ણ જ્ઞાન, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, જ્ઞાની નું જ્ઞાન, એનું વિશેષણ અશુદ્ધ, અપૂર્ણ શુદ્ધ. શુદ્ધ પરિપૂર્ણ શુદ્ધ નહીં, આ પરિપૂર્ણ શુદ્ધ માટે શુદ્ધ સદ્ભુત. અને જ્ઞાની નું સાધક ની જે જ્ઞાન ની પર્યાય પ્રગટ થાય એને અશુદ્ધ સદ્ભુત, અશુદ્ધ એટલે અપૂર્ણ શુદ્ધ, સદ્ભુત સદ્ભુત એટલે એ જ્ઞાન ની પર્યાય છે આત્માની, આત્મામાં થાય છે, માટે તેને સદ્ભુત કહ્યું એમ. અને એ પરને જાણે છે એમ કે હું તો વ્યવહાર થઈ ગયો એમ, ઉપચાર. ખરેખર તો જ્ઞાન ની પર્યાય જાણે છે, અરીસો જણાય છે ખરેખર. અંદર અંદર
આ બધી ઓલી તો સ્થોળ વાતો તો નીકળી જાય છે, પણ મારી બારોબાર
નીકળી જાય નું કારણ છે ને છે નહીં ને, હું હવે એની વાત કરી. એમાં જે નથી પોતાના દ્રવ્ય ને પર્યાય થી બહાર છે એમાં રાજુ ની વાત તો મારે શું કરવી હવે, હે? એ તો છે જ નહીં, મારા દ્રવ્ય માં નથી ને પર્યાય માં નથી. આ અધ્યાત્મ શાસ્ત્ર છે ને એ એક વાર તો તમને અંદર લઈ જાય, તમારે ન જવું હોય ને હાથ પકડીને આત્મામાં ધક્કો મારીને અનુભવ કરાવી દે, એવા આ શાસ્ત્રો છે. તમારે સંસારમાં રખડવું હોય ને તો રખડવાનું ન દે, ખેંચી હાથ પકડી ધક્કો મારી અને શુદ્ધ આત્મામાં આવી જાય, એવું ઉત્કૃષ્ટ નિમિત્ત છે, ઉત્કૃષ્ટ નિમિત્ત છે. આ છે ને આ જે કુંદકુંદ ની વાણી છે ને એ ચમત્કારિક વાણી છે, એની અંદર નિમિત્તપણું પણ કોઈ અપૂર્વ પ્રકારનું. ઓમ તો ચારે અનુયોગ સમ્યક દર્શનમાં નિમિત્ત થાય, પણ દ્રવ્યાનુયોગ ને દ્રવ્યાનુયોગમાં પણ કુંદકુંદનું વચન તમને દ્રષ્ટિ કરાવી દે આત્માની, આને કહ્યું કે નિશ્ચય ને તો આત્મા જણાય છે એમ. અને કહ્યું ને મેં કહ્યું કે શુદ્ધ લોકાલ જણાય છે, તો નિશ્ચય નહીં આત્મા જણાય છે એમ આને કહ્યું, એટલે આ ખુલાસો કરો એમ, એ પર્યાય નો નિશ્ચય. હા, પણ જે નિશ્ચય નો વિષય છે શુદ્ધ આત્મા એમાં જાણવાની ક્રિયા નથી, એ આત્મા આત્માને જાણતો નથી, કેમ કે એ તો નિષ્ક્રિય છે, ક્રિયાથી રહી જ છે, એ દ્રષ્ટિનો વિષય છે બસ.
એમાં નહીં ના પડે કે એમાં
કઈ નહીં જ ક્યાં છે એમાં,
તમારે વાત એટલે જ કરી, જ્ઞાન ની જાણવામાં રોકાઈ જાય છે બસ,
રહી ગયું ખલાસ,
છેલ્લો વિષય છે, છેલ્લા વિષય માં અટકી જાય છે, એને લાગે કે આ જ્ઞાન છે ને એ જ હું છું,
એટલે જ્ઞાનની પર્યાયમાં અહંબુદ્ધિ થઈ જાય. સર્વથા નિર્મળ કેવળ જ્ઞાન રૂપે અવસ્થિત હોવાથી ઓમાં હોવાથી હતું, જો નિર્ગુણમાં પેલા બોલમાં હોવાથી શબ્દ હતો, એક એક શબ્દની કિંમત છે. ચોથી લીટી નિજ પરમ તત્વને જાણવામાં સમર્થ હોવાથી આત્મા નિર્મૂળ છે, સમર્થ હોવાથી એમ કહ્યું ને, અને આમાં એમ કહ્યું કે અવસ્થિત થવાથી આત્મા નિર્મૂળ છે. નિર્મૂળ દ્રવ્ય અપેક્ષા નિર્મૂળ હતો, એનું અવલંબન લીધું તો પર્યાયમાં પણ નિર્મૂળ અવસ્થા પ્રગટ થઈ, એવી કેવળ જ્ઞાનની જ્યોત પ્રગટ થઈ કે પોતાના આત્માને પણ જાણે અને લોકાલોકને પણ જાણે, એવી સપર પ્રકાશક શક્તિ જ્ઞાનની ખીલી ઉઠી એમ. ઓલું નિર્મૂળ હતો એનું અવલંબન લેતા પર્યાયમાં નિર્મૂળ અવસ્થા થઈ, કઈ જાણવું બાકી નહીં,
થયું
થવાથી. હા, હોવાથી ને થવાથી, હોવાથી દ્રવ્યનું વિશેષણ, થવાથી પર્યાયનું વિશેષણ છે. હા, એ પર્યાયનું સૂચક છે, થવાથી થયું, થવું ને થશે એ પર્યાયમાં હોય, દ્રવ્યમાં થયું થાય ને થશે ન હોય, એ તો છે છે ને છે. હા, તો પર્યાય થઈ ગઈ, પેલા નહોતું પછી થયું, એ તો પર્યાય થઈ ગઈ, પર્યાય તો આત્મામાં છે નહીં, નિશ્ચય નહીં થી જવા માં તો પર્યાય છે આત્મામાં, એ તો રહી જ છે, રહી છે, પર્યાય થી
પકડાય,
પર્યાય થી રહી છે, એ દ્રષ્ટિનો વિષય છે બસ. પ્રમાણ માં આવીને પછી તમે નહીં માં આવો, પેલા પ્રમાણ માં આવો પરથી જુદા પડીને, કેમ કે પ્રમાણ માં આવ્યા વગર નહીં નહીં થાય. પ્રમાણ માં તો પેલા આવવું પડશે, ન મેળ બેસે. એટલે પ્રમાણ જ્ઞાન માં આવીને દ્રવ્ય પર્યાય વસ્તુનું સ્વરૂપ છે તો સ્વીકારવું પડશે, ઉત્પાદન દ્રવ્યોત્તમ સત તો સ્વીકારવું પડશે, મૂળ પર્યાય દ્રવ્યમ તો સ્વીકારવું પડશે. જો અધર થી તમે નિષેધ કરશો તો એ અન્યમતિ થઈ ગયું, સાંખ્યમતિ વેદાંત થઈ ગયું. આ તો પ્રમાણ જ્ઞાન નો સ્વીકાર કરી પ્રમાણમાં બે અંશ છે, એક ટકતો ને એક ટળતો પર્યાય, એક સામાન્ય ને વિશેષ, બે મળીને એક દ્રવ્ય છે આત્મદ્રવ્યો. એમાં પ્રમાણ જ્ઞાનમાં આવ્યા તમે તો કેટલો લાભ થયો કે પરથી જુદા પડી ગયા. પરની હારે મારે કાંઈ સંબંધ નથી, કોઈ પણ જાતનો સંબંધ નથી, ત્યાં સુધી ઉડાડ્યું કે કરતા કર્મ સંબંધ નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી, ને જ્ઞાતા જ્ઞેયનો સંબંધ પરમાર્થે મારે નથી. ત્યારે પણ અંદરમાં કાં હું દ્રવ્યને જાણું ને કાં પર્યાય ને જાણું, કાં દ્રવ્ય પર્યાય બે ને જાણું, મારો જાણવાનો વિષયનું વર્તુળ આટલું જ છે. હવે પ્રમાણ જ્ઞાનમાં આવ્યા પછી જીવો પ્રમાણમાં અટકી જાય છે, સમજી ગયા. પેલા તો પરથી જુદો પડીને પ્રમાણમાં આવવું મુશ્કેલ છે, એ કોક વિરલા આવે એ વિરલા. અને પ્રમાણ જ્ઞાનમાં આવીને નિશ્ચય નહીં થી આત્માને પકડીને વ્યવહારનો નિષેધ કરે એ વિરલમાં વિરલ કોક જીવ. અને જો અહીંયા આવ્યો તો બેડો પાર. સમસ્ત પાપરૂપે સુરવીર શત્રુઓની સેના જેમાં પ્રવેશી શક્તિ નથી એવા નિજ શુદ્ધ અંતત્વ સ્વરૂપ મહાદુર્ગમાં કિલ્લામાં વસતો હોવાથી આત્મા નિર્ભય છે. હા હા હા, પુણ્યને પાપ એવા સુરવીર જે શત્રુઓ છે કે ઘણા ઉપર જેણે વિજય મેળવ્યો છે માટે સુરવીર છે, સમજી ગયા. પણ એ સુરવીર હોવા છતાં પણ એ સુરવીર પણ દ્રેષ હોવામાં આવતું નથી. હા 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 હા, એ કિલ્લો એવો દુર્ગ મજબૂત છે કે એમાં પુણ્યને પાપના શત્રુ પ્રવેશી શકતા નથી, એટલે સુરક્ષિત રહેલો છે આત્મા. ભગવાન આત્મા સુરક્ષિત છે અનાદિ અનંત ત્રણેય કાળ. જયારે તું એનું લક્ષ્ય કર તો ન્યાલ થઈ જાય, એમ પર્યાયમાં પ્રવેશી શકતી નથી. એમ કહ્યું સુરવીર શત્રુઓની પાછી સેના, હા એક બે નથી, આખી સેના છે મહારાજાની. પણ કિલ્લો એવો મજબૂત છે, અગાઉના કાળમાં કિલ્લા થતા હતા 12-12 વર્ષ સુધી લડાઈ થાય એ કિલ્લાનો કાંગરો હલે નહીં, કોઈ પ્રવેશી ન શકે. કિલ્લા જુનાગઢનો કિલ્લો છે જબરજસ્ત, 12 વર્ષ સુધી સિદ્ધરાજ પાટણથી આવ્યો પણ ફેરો અને એને ફાંફા મારા પણ ક્યાંય પ્રવેશી કરી શકો નહીં, એવો એનો ઉપરકોટનો કિલ્લો જુનાગઢમાં અત્યારે પણ છે, સમજી ગયા. અત્યારે છે એમાં ભગવાન આત્માનો કિલ્લો દુર્ગ કિલ્લો એવો છે કે આ આટા મારે છે શત્રુઓ, આટા માર્યા કરે અને પ્રવેશવાનું જ્યાં કઈ છિદ્ર લાગે તો તું પ્રવેશી શકું, પણ એમાં છિદ્ર જ નથી પડતું. હા, નિજ શુદ્ધ અંતત્વ રૂપ મહાદુર્ગમાં વસતો હોવાથી કોણ ભગવાન આત્મા, આત્મા નિર્ભય છે. મને ભય છે નો, મને મોહ મારામાં આવે તો હું મને ભય થાય ને, પણ મોહ તો મારામાં પ્રવેશી શકતો નથી, હું તો નિર્ભય ને નિશંક છું. આવો આત્મા ખરેખર ઉપાદેય છે. એટલે આ ઉપાદેય તત્વ તો આ છે, હે તત્વનું જ્ઞાન કરાયું પણ ઉપાદેય તો આ છે બસ. ઉપાદેય એટલે દ્રષ્ટિમાં ગ્રહણ કરવા યોગ્ય, આશ્રય કરવા યોગ્ય. ગાથા 44. નિર્ગ્રંથ છે, નિષ્કામ છે, નિક્રોધ જીવ નિર્માન છે, નિસલ્ય તેમ નિરાગ નિર્મદ્ધ સર્વદોષ વિમુક્ત છે. આત્મા નિર્ગ્રંથ છે, નિરાગ છે, નિસલ્ય છે, સર્વદોષ વિમુક્ત છે, નિષ્કામ છે, નિક્રોધ છે, નિર્માન છે, નિર્મદ છે. આત્મા ત્રિકાળી દ્રવ્ય. હવે એનો ખુલાસો કરે છે. નિર્ગ્રંથ છે આત્માઓ, હા ત્રણેય કાળ બધાના આત્મા નિર્ગ્રંથ છે. અહીંયા ગાથામાં પણ શુદ્ધ જીવનું સ્વરૂપ કહ્યું છે. આચાર્ય ભગવાન કહે છે કે ટીકાકાર, આ ગાથામાં પણ અત્યાર સુધી તો શુદ્ધાત્માનું વર્ણન કુંદકુંદ આચાર્ય ભગવાન કરતા આવે છે, હવે 44મી ગાથામાં પણ કુંદકુંદ આચાર્ય ભગવાન આ ગાથામાં પણ શુદ્ધ જીવનું સ્વરૂપ કહ્યું છે. આ અશુદ્ધ જીવનું સ્વરૂપ જીવે સાંભળ્યું, પરિચય કર્યો, અનુભવ પણ કર્યો, પણ એ અશુદ્ધ આત્માથી ભિન્ન શુદ્ધ આત્મા અંદર બિરાજમાન છે એનું એક સમય માત્ર એને અનુભવ તો કર્યો નહીં, પણ અંદરમાં હકાર લાવતો નથી. હકાર આવે તો હાલત થાય, ગુરુદેવ ફરમાતા હકાર આવે કે હું આવો જ છું તો હાલત થઈ જાય. પણ હાય હાય આવી વાત આત્મા શુદ્ધ અત્યારે શુદ્ધ અત્યારે મિથ્યા દ્રષ્ટિ નથી. ના, મિથ્યા દ્રષ્ટિ નથી આત્મા. કોને કહ્યું તને? કોણ ક્યાંથી શીખે એવો કે જ્ઞાની યુગે? તું તો શુદ્ધ આત્મા છો. છતાં પોતાના સ્વરૂપ નો એને શ્રદ્ધા થતો નથી. એમ
મોટી કચાસ.
ગામડામાં 500 માણસ ની વસ્તી હતી, ગામડું હતું, અને કોઈ દી એને નિર્મળ પાણી પીધેલું નહીં. 500 માણસ ની વસ્તી નું ગામડું. હવે એમાં એને કાંઠે નદી આવેલી જાય ને ડોળું પાણી પીધા કરે. એમાં એક સિટીઝન આવ્યો, એવો એકલો નોલા 500 કે ભાઈ આ પાણી નિર્મળ છે, તમે આ કાણી પાણી કાં પીઓ રોગ થશે. તો કે તમે શું કહો? ફરીથી કહો જી. એટલે પાણી ઓલું ડોળું એને અનુભવમાં છે અને ઓને કીધું પાણી નિર્મળ હોવું, આ પાણી નહીં. તો શું કહ્યું છે કે નિર્મળ પાણી છે? કે નિર્મળ પાણી તો તમારા ભાગમાં હોય કે અમને તો આ નિર્મળ પાણી મળે ક્યાંથી? અમે તો શહેરમાં આવીએ રહેવા તો નિર્મળ પાણીની પ્રાપ્તિ. અરે આ પાણી અત્યારે નિર્મળ છે. હે એટલે ઉભારીઓ જી, આ એક નેકટાઈ વાળા આવ્યા છે લંડન થી, જો આ નિર્મળ કે પાણી લંડન ના નેકટાઈ વાળા આવ્યા છે કોટ પાટનું પહેરીને, જો આપણે ખોટા પાડે છે. એટલે પાંચા આય, હે રામલા આય તું, આ પાણી કેવું? અરે ડોળું 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 છે, ડોળું ઓલો કે સ્વચ્છ સ્વચ્છ ને સ્વચ્છ. હા હા હા, સમજી ગયા. પછી બે ની વાત વ્યાજ થયો કે હવે ઉતાવળ તમે કરો, માં ફટકડી નો ગાંગડો લાવો. સમજી ગયા? અનુભવ વિના તો હા પાડે નહી. ઓને તો અનુભવ હતો ફટકડી ની ગાંગડો નાખ્યો અને પાણી ચોખ્ખું આવ્યું. આ બધા ઠરી ગયા. આપણે 500 ખોટા ને એ ખાચો. એમ જ્ઞાની એ ખાચા અને અજ્ઞાની બધા ખોટા છે. બધા ખોટા સંસાર અવસ્થામાં તો દુખી હોય ને. અરે દુઃખ આત્મામાં થતું જ નથી ને, કે દુઃખ તો વેદાય છે ને, કે વેદતો નથી ને તું. પણ આ હું રાડું પાડું છું, આ ગુમડું થયું છે, સહન થતું નથી, હું દુઃખી અટાણે છું. અને ત્યારે તમે કહો કે ના દુઃખી છો જ નહીં ને તું. હવે એ કેમ માને? સમજી ગયા? હા, પીડા પોતાને થાય છે અને ઓલો કે છે સુખ નો સાગર પાછો. એમ સુખ તારામાં એટલું ભર્યું છે, ભગવાન આત્મા સુખ સુખ ના ઢગલા છે. આ દુઃખ નો એમાં પ્રવેશ નથી, આ શત્રુ નો એમાં પ્રવેશ થયો નથી. એવો તો સુખ સાગર છો આત્મા. હવે કેમ માં નહીં ના બેસે? બેસવું કઠણ છે. પેલા તો જ્ઞાની ની નિશ્ચયની ની વાત જે છે ને, એ કાન ઉપર અવિદુર્લભ છે. પેલા તો અવિદુર્લભ છે. સમજી ગયા? હું તો આજે 50 વર્ષથી જોઈ રહ્યો છું. સમજી ગયા? કે મહાભાગ્ય હોય એને જ્ઞાનીનો યોગ થાય, બાકી થવું મુશ્કેલ. એક જ્ઞાનીનો યોગ થવા પછી એને નિશ્ચયની ના સ્વરૂપની વાત સાંભળવી કઠણ અને બેસવી અતિ દુર્લભ. એ તો આત્માને શુદ્ધ જુએ છે એટલે શુદ્ધ આત્માની વાત આ કરે છે. આત્મા ત્રણેય કાળ શુદ્ધ છે, અમને સુદ ની પ્રાપ્તિ થઈ.
બીજી વાત પછી ના નીકળે.
અહીં પણ શુદ્ધ જીવનું સ્વરૂપ કહ્યું છે. શુદ્ધ જીવાસ્તી કાય બાહ્ય અભ્યંતર 24 પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ હોવાથી નિર્ગ્રહ છે. ઓલા જે મુનિઓ નિર્ગ્રહ થાય છે એ તો થાય છે, પરિગ્રહ નો ત્યાગ કરે છે, નિર્ગ્રહ થાય છે. અને ભગવાન આત્મા ત્રણેય કાળ નિર્ગ્રહ છે. કેમ કે 24 પ્રકારના પરિગ્રહ એને સ્પર્શતા નથી. હા હા, પણ આવડા મોટા બંગલામાં લંડનમાં રહીએ, 4-4, 6-6 મોટર વહીવટ હાલે, લાખો પાઉન્ડની કમાણી, કે પરિગ્રહ નથી એની પાસે. હે ભાધર મારો, પણ ભાઈ તું જોતો ખરો, પર્યાય અપેક્ષા એ પરિગ્રહ છે, પણ એના દ્રવ્ય સ્વભાવમાં પરિગ્રહનો અભાવ છે. એમ બે પડખા છે, એમાં તું સમજે વાત કર. એમ નિતર મરી જાય. કાચો પારો છે રાજેશ, કાચો પારો આવ્યો.
હા,
પર્યાયમાં મમતા છે પણ દ્રેય સ્વભાવમાં મમતા નથી, નિર્મમત્વ છે આત્મા, એમ એમ કહે છે. ચોવીસ પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ, હો ત્યાગ સ્વરૂપ છે, ત્યાગ કરવો ન પડે, અભાવ જ છે એમાં, હોવાથી છે નિર્ગ્રંત છે, નિર્ગ્રંત થતો નથી આત્મા, ત્રણે કાળ છે ને છે. આહા, સકળ મોહરાગ દ્વેષ આત્મક ચેતન કર્મના અભાવને લીધે, દ્રવ્ય કર્મનો તો અભાવ છે પણ ચેતન કર્મ વિકારી પરિણામ થાય એનો પણ અભાવને લીધે, અભાવને કારણે, અભાવને હોવાથી, અભાવને કારણે આત્મા ત્રણે કાળ નિરાગ છે, વિતરાગીની પ્રતિમા છે આત્મા. તો અંદર રાગી થયો જ નથી ને,
અભાવ હોવાને લીધે કહ્યું ને, અભાવ થવાને લીધે, અભાવ હોવાને લીધે, અભાવ હોવાથી
એટલે નિરાગી કીધું.
હા, કપડું મેલું થયું એને પાણીથી સફેદ કર્યું, કપડું સફેદ જ છે, એને પાણી લગાવો, સાબુ લગાવો કે ન લગાવો, અને હજી કોલસામાં ડુબાડી દો એને કપડાને, તો પણ સ્વચ્છ સ્વચ્છ ને સ્વચ્છ જ છે. નિદાન માયા અને મિથ્યા તો ત્રણ પ્રકારના શલ્ય પર્યાયમાં હોય છે, નિદાન શલ્ય, માયા શલ્ય હોય છે. એ શલ્ય, એ ત્રણ શલ્યોના અભાવને લીધે, જો અભાવને કારણે, ત્રણે કાળ અભાવને કારણે આત્મા નિશલ્ય છે. શુદ્ધ નિશ્ચય નહીંથી શુદ્ધિ વાસ્તિકાય ને દ્રવ્યકર્મ ભાવકર્મ નોકર્મનો અભાવ હોવાને લીધે સર્વદોષ વિમુક્ત છે, કોઈ પણ પ્રકારનો દોષ ભગવાન આત્મામાં નથી. શુદ્ધ નિશ્ચય નહીંથી નિજ પરમ તત્વની પણ વાંછા નહીં હોવાથી નિષ્કામ છે. મને શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય એવી જે વાંછા ઈચ્છા એનો આત્મામાં અભાવ છે. મને મોક્ષની પ્રાપ્તિ થાય એવી જે વાંછા, એ વાંછાનો વિકાર આત્મામાં નથી. આહા, શુદ્ધ નિશ્ચયથી નિજ પરમ તત્વની પણ વાંછા નથી, એટલે પરમ તત્વની મને ઉપલબ્ધિ થાય, પ્રાપ્તિ થાય, દર્શન થાય એવી પણ વાંછા એટલે ઈચ્છા આશક્તિ નથી, એ પરિણામ આત્મામાં નથી, વાંછાના પરિણામ આત્મામાં